દાદાવાણી જુલાઈ 2010ની છે. આપણા જ્ઞાની દીપકભાઈએ ખાસ એને અંડરલાઇન કરી છે. કઈ દ્રષ્ટિએ જ્ઞાનીએ ભાળ્યું જગત નિર્દોષ? સંપાદકે, કઈ દ્રષ્ટિએ જ્ઞાનીએ ભાળ્યું જોયું જગત નિર્દોષ? સંપાદકે, સંયોગો અને આત્મા બે જ વસ્તુ છે, જો પોતે આત્મભાવમાં રહે તો પછી રહ્યું શું? સંયોગો જ ને, અને સંયોગો તો પર છે અને પરાધીન છે, નિકાલી છે, ડિસ્ચાર્જ છે. પણ ઘણા બધા સંયોગોમાં બુદ્ધિના પ્રાધાન્યપણાને લીધે આ હકીકત વિસ્મૃત થઈ જતી હોય છે. પરિણામે સર્જાય છે પ્રશ્નોની પરંપરા કે મારા જીવનમાં આવું સાથી બન્યું, કેમ બન્યું, મારો કોઈ ગુનો નથી, વાંક નથી, હું નિર્દોષ છું, છતાં લક્ષ્મી, સત્તા કે પછી બુદ્ધિના જોરે બીજી વ્યક્તિઓ મારી જોડે આવો વ્યવહાર શા માટે કરે છે? એમ જીવનમાં અનેક વ્યવહારિક અને વ્યક્તિગત પ્રશ્નો ઉદ્ભવતા હોય છે અને સાચી વાતને નહીં સમજવાથી સમાધાન થતું નથી, તેથી બીજાને ગુનેગાર જુએ છે. પોતાનો અહંકાર અને બુદ્ધિને પ્રાધાન્ય આપી બીજાઓ પર દોષ આરોપણ કરી આખરે તો અહંકારને જ પોષે છે. છતાંય અંદરની બળતરાઓ બંધ થતી જ નથી અને કષાયોની ભીસ અનુભવી અભિપ્રાયોમાં અટવાઈ જઈ જીવનમાંથી સાચા આનંદની અનુભૂતિથી અલિપ્ત રહી જાય છે. પ્રતિકૂળ સંયોગો તો દરેકના જીવનમાં આવતા જ હોય છે. મહાવીર ભગવાને કાનમાં બરુ ખોસનારને પણ નિર્દોષ જોયો તો ભગવાન પાસે એવી કેવી દ્રષ્ટિ હશે જેથી કરીને ભયંકર દ્વેષ થઈ શકે તેવા પ્રસંગમાં વિતરાગ રહી શક્યા હશે? ભગવાન પાસે જ્ઞાન એટલે કે તત્વદ્રષ્ટિ હતી અને એ જ્ઞાનના આધારે ભગવાન તારણ કાઢી શક્યા કે આ સંયોગો મારા જ કર્મનો ઉદય છે, સામી વ્યક્તિ શુદ્ધ આત્મા છે, પૂતગલ પૂતગલનો હિસાબ ચૂકવાઈ રહ્યો છે, જે આ કર્મ કરી રહ્યો છે તે પોતે એનો કરતા નથી પણ નિમિત્ત માત્ર છે, મારા જ કર્મના ઉદયે આ સંયોગ આવેલો છે અને આ ઉદયનો મારે સંભાવે નિકાલ કરવાનો છે. કેવી અદ્ભુત નિર્દોષ દ્રષ્ટિ કહેવાય! ભગવાનનું જ્ઞાન એ જ કહે છે કે આ જગતમાં આ જગત આપણું જ પ્રોજેક્શન છે, આપણા જ કોઝની ઇફેક્ટ સામી વ્યક્તિ દ્વારા ઉદયમાં આવી રહી છે, તેમાં તે વ્યક્તિ શું કરે? એવું ના હોઈ શકે કે તે વ્યક્તિની ઈચ્છા ના હોય છતાં તેને પરાણે તેવો વ્યવહાર કરવો પડતો હોય? તો પછી તેવી નિર્દોષ વ્યક્તિને દોષિત જોઈ કે દોષિત ઠરાવી આપણે શું સુખ મેળવી શકવાના છીએ? બુદ્ધિ હંમેશા બીજાને દોષિત ઠરાવે, પણ જ્ઞાન તો નિર્દોષ જ ઠરાવે છે કે આ આપણી જ ભૂલોના દંડ છે. જો મોક્ષે જવું હોય અને જગતથી છૂટવું હોય તો બુદ્ધિનું ના સાંભળતા પ્રજ્ઞાનું કહ્યું સાંભળી અભિપ્રાયોથી મુક્ત રહી અપમાનકર્તાને ઉપકારી માની નિર્દોષ દ્રષ્ટિ કેળવવી જ પડશે. એવી નિર્દોષ દ્રષ્ટિ કેવી રીતે કેળવાય તેના પુરાવા એટલે સમજ માટે નંબર આપેલી અંડરલાઇન કરેલ છે, એવી તેના બધા પુરાવા આત્મજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાનની જ્ઞાન સર્વાણીમાંથી ઉપલબ્ધ થાય છે અને તેનો ઊંડાણથી અને તત્વ દ્રષ્ટિથી અભ્યાસ કરીશું તો જરૂરથી નિર્દોષ દ્રષ્ટિ કેળવી પ્રગતિના સોપાન સર કરવામાં આપણને સહાયભૂત થશે જ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ દેસાઈના જય સચ્ચિદાનંદ. હવે જ્ઞાની દાદા ભગવાન દાદીશ્રી જ્ઞાની પુરુષનો સત્સંગ શરૂ થાય છે. કઈ દ્રષ્ટિએ જ્ઞાનીએ ભાળ્યું જગત નિર્દોષ? ભગવાને ભાળ્યું જગ નિર્દોષ, એ એનું એનું હેડિંગ છે. પ્રશ્ન કરતા, ભગવાન મહાવીરે આખા જગતને કઈ દ્રષ્ટિથી નિર્દોષ જોયું? દાદા, આખા જગતને કઈ દ્રષ્ટિથી નિર્દોષ જોયું? દાદાશ્રી, ભગવાને નિર્દોષ જોયું અને પોતાની નિર્દોષ દ્રષ્ટિથી નિર્દોષ જોયું. એમને કોઈ દોષિત ન લાગ્યો એવું મેં પણ નિર્દોષ જોયું છે, અને મને પણ કોઈ દોષિત દેખાતો નથી. ફૂલહાર ચડાવે તોય કોઈ દોષિત નથી, ને ગાળો ભાંડે તોય કોઈ દોષિત નથી. આ તો માયાવી દ્રષ્ટિને લઈને બધા દોષિત દેખાય છે. માયાવી દ્રષ્ટિ, નવો શબ્દ, માયાની દ્રષ્ટિ, માયાવી દ્રષ્ટિને લઈને બધા દોષિત દેખાય છે. આમાં ખાલી દ્રષ્ટિનો જ દોષ છે. પાછો દોષ પાછો કહી શું કહ્યો? આમાં ખાલી દ્રષ્ટિનો જ દોષ છે, આમાં વ્યક્તિનો દોષ નથી, આમાં દ્રષ્ટિનો જ દોષ છે. આ છેલ્લા ત્રણ સેન્ટેન્સીસ અન્ડરલાઈન કરેલા હતા. હો હો હો, પહેલાંમાં જ કેટલું બધું આપી દીધું. પ્રશ્ન કરતા, એવી આપના જેવી નિર્દોષતા કેવી રીતે પ્રાપ્ત થાય? પ્રશ્ન કરતા દાદા ઉપર આવી ગયો, ભગવાનથી સિદ્ધ દાદા ઉપર આવ્યો. દાદાશ્રી, આખા જગતને નિર્દોષ જોઈએ ત્યારે મેં આખા જગતને નિર્દોષ જોયું છે ત્યારે હું નિર્દોષ થયેલો છું. અન્ડરલાઈન, હિત કરનારને અને અહિત કરનારને અમે નિર્દોષ જોઈએ. હિત કરનારને અને અહિત કરનારને બેયને અમે નિર્દોષ જોઈએ. જગતમાં કોઈ દોષિત નથી. એણે દોષ કર્યો હોય તો એ ખરી રીતે એના આગલા અવતારે કર્યો હોય છે, પણ પછી તો એની ઈચ્છા ના હોય છતાં અત્યારે થઈ જાય છે. એટલે દોષ એને ગયા અવતારે કર્યો હતો, અને અત્યારે આ ભાવમાં એની ઈચ્છા નથી, તેમ છતાં એનાથી દોષ થઈ જાય છે અને આપણે એને બ્લેમ કરીએ છીએ. અત્યારે એની ઈચ્છા વગર થઈ જાય છે ને, એની તો ઈચ્છા જ નથી ને, ભરેલો માલ છે એટલે એમાં એનો દોષ નહીં ને, એટલે નિર્દોષ ગણ્યો એને. નેક્સ્ટ હેડિંગ, જગત નિર્દોષ અને પુરાવા સહિત. આપણે જગત આખું નિર્દોષ જોઈએ છીએ, આપણે જગત નિર્દોષ માનેલું છે. એ માનેલું કંઈ ઓછું ફેરફાર થઈ જવાનું છે? માનેલું જે છે એ કંઈ ઓછું ફેરફાર થઈ જવાનું છે? ઘડીમાં ફેરફાર થઈ જાય? આપણે નિર્દોષ માનેલું છે, જાણેલું છે, એ કંઈ ઓછું દોષિત લાગવાનું છે? માનેલું છે અને પાછું જાણેલું છે એ કંઈ ઓછું દોષિત લાગવાનું છે? કારણ કે જગતમાં કોઈ દોષિત છે જ નહીં. હું એક્ઝેક્ટલી જેમ છે તેમ કહી દઉં છું, બુદ્ધિથી પ્રૂફ આપવા તૈયાર છું. આ બુદ્ધિશાળી જગતને, આ જે બુદ્ધિનો ફેલાવો થયેલો છે, એમને પ્રૂફ જોઈતું હોય તો હું આપવા માગું છું. પુરાવા હું આપવા લોકોને તૈયાર છું. હું પુરાવો 100% આપવા તૈયાર છું. એ પોતે જ કહે કે કમ્પ્લીટ પુરાવો છે આ. નેક્સ્ટ હેડિંગ, નિર્દોષ દ્રષ્ટિ ત્યાં જગત નિર્દોષ. અમને સૌ નિર્દોષ જ દેખાય, કારણ અમે જાતે નિર્દોષ દ્રષ્ટિ કરીને આખા જગતને નિર્દોષ જોઈએ છીએ. આ એમનો પુરુષાર્થ તો ભવોભવનો, એમને જાતે એમની નિર્દોષ દ્રષ્ટિ કરી અને આખા જગતને નિર્દોષ જોયા. તાત હેડ અન્ડરલાઈન આવે છે, તાત્વિક દ્રષ્ટિ જોઈએ તો દોષ કોઈનો નથી. તાત્વિક દ્રષ્ટિએ આપણે જોઈએ, તત્વજ્ઞાનની દ્રષ્ટિએ, તત્વ દ્રષ્ટિએ જોઈએ તો દોષ કોઈનો છે નહીં. તત્વજ્ઞાન, આ 6 તત્વોનું આ વાત કરતા હતા આપણે એ રીતે. પ્રશ્ન કરતા, દાદા રિલેટિવ તો દેખીતું દોષિત દેખાય જ ને, રિલેટિવમાં તો દેખીતું દોષિત દેખાય જ ને. દાદા કે દોષિત ક્યારે ગણાય? પેલો કે છે દેખાય, તો દાદા કે છે દોષિત ક્યારે ગણાય? એનો શુદ્ધાત્મા એવું કરતો હોય ત્યારે. અન્ડરલાઈન છે, એનો શુદ્ધાત્મા એવું કરતો હોય તો એ દોષિત ગણાય. શુદ્ધાત્મા તો અકર્તા છે, હા, એ કશું કરી શકે તેમ નથી, આ તો ડિસ્ચાર્જ થાય છે, એમાં તું એને દોષિત ગણે છે. જ્યાં સુધી જગતમાં કોઈ પણ જીવ દોષિત દેખાય છે ત્યાં સુધી સમજવું કે અંદર શુદ્ધિકરણ થયું નથી. ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે, અંદરનું શુદ્ધિકરણનો આખું, અંદરની ધ પ્યોરિફિકેશન વિધિન ઇઝ કે દેટ પ્યોરિટી સી મેક્સ યુ સી ધ પ્યોર ઓનલી. અંદરનું શુદ્ધિકરણ તમને શુદ્ધ જ દેખાડે છે, જ્ઞાનવિધિમાં થાય છે. એટલે અંદર શુદ્ધિકરણ થયું નથી, જ્ઞાનવિધિમાં અંદરનું શુદ્ધિકરણ થાય છે. અને ત્યાં સુધી ત્યાં જો ત્યાં શુદ્ધિકરણ ના થયું તોય ત્યાં સુધી એની પાસે ઇન્દ્રિય જ્ઞાન છે, પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન છે, અતિ ઇન્દ્રિય જ્ઞાન નથી. હવે નેક્સ્ટ હેડિંગ આવે છે, એક એક રકમ આપ ધારશો, વિલ યુ સપોઝ વન એમાઉન્ટ યુ સી એલ્જીબ્રા. ઓકે, સ્કૂલમાં ભરતી વખતે માસ્તરો એરિથમેટિક અંક ગણિતમાં શીખવાડે છે ને કે કંઈ ના ફાવે તો સપોઝ ધારો કે 100 એવું કહે છે ને, એમ સપોઝ ઇઝ 100 નથી કહેતા, 100 ધારો તો જવાબ આવશે, હં. ત્યારે વળી આપણા મનમાં થાય કે માસ્તરે 100 ઉપર કંઈક જાદુ કર્યો લાગે છે, 100 તો આપણે કહે કે ના હું તો 125 ધારું, ત્યારે કહે કે તારે ધારવા હોય એટલા ધારને, હં. એવી ધારણાથી જવાબ આવે એવો છે, કારણ કે યુ હેવ પુટ એક્સ, યુનો એક નંબર પછી એક્સ અને પછી ઇક્વલ ટુ ધીસ વન, એટલે પછી મિડલ સ્પેસ જ ફિલ કરવાની હોય ને, હમ. એટલે એવી ધારણાથી જવાબ આવે એવો છે, યુ સી. એટલે એવી એક રકમ હું તમને ધારવાની કહું, આ જગતમાં હું તમને ધારવાની કહું છું કે આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં, જગત આખું નિર્દોષ છે. તમને દોષ દેખાય છે? તો પ્રશ્ન કરતા કહે છે જોઈએ તો દેખાય.
You have to be 100, you can do any amount,
you can do any amount,
yeah, it doesn't have to be,
you just suppose કરો કે તમે સપોઝ અધર સાઈડ ઓફ ધ ઇક્વેશન કે તમે માની લો કે કોઈ દોષિત છે નહીં,
રાઈટ.
પછી પછી એ એનું ઇક્વેશનનું રિઝલ્ટ છે, એટલે મિડલ જે એક્સ ફેક્ટર છે એ પછી એને બધી ઇક્વેશન્સમાં બધું આવી જશે. શું દાદા જોઈએ તો દેખાય? દાદા કે ખરેખર દોષિત છે નહીં, છતાં દોષ દેખાય છે એ આપણી અણસમજણ છે. લોકોના કિંચિત માત્ર દોષ દેખાય છે એ આપણી અણસમજણ છે. ઇટ ઇઝ અવર મિસઅન્ડરસ્ટેન્ડિંગ, એ આપણી રોંગ સમજણ છે, આપણી દર્શન ખોટું છે. આ રકમ ધારે એ રકમ ધારીને જવાબ લાવે તો જવાબ આવી જાય એવો છે. કોઈ દોષિત છે જ નહીં જગતમાં, તમારા દોષથી જ તમને બંધન છે, બીજા કોઈનો દોષ છે નહીં. કોઈ તમારું નુકસાન કરે, કોઈ ગાળો ભાંડે, ઇન્સલ્ટ કરે, અપમાન કરે તો એનો દોષ નથી, દોષ તમારો જ છે. આ બધું અન્ડરલાઇન કરેલું છે. ઓકે, નાવ ધીસ ઇઝ હવે વિજ્ઞાન કોઝ અને ઇફેક્ટનું, ધ સાયન્સ ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ. આ મન વચન કાયા ઇફેક્ટિવ છે કે અનઇફેક્ટિવ છે દાદા પૂછે છે આપણને? ઇફેક્ટિવ છે, જન્મથી જ ઇફેક્ટિવ છે. ઇફેક્ટ છે તો કોઝ હોવા જ જોઈએ, કોઝિસ છે તો ઇફેક્ટ છે, અને ઇફેક્ટ છે તો કોઝિસ હોવા જ જોઈએ. એમ એમ કોઝિસ અને ઇફેક્ટ, ઇફેક્ટ અને કોઝિસની ઘટમાળ ચાલ્યા જ કરે છે. જ્ઞાની જોઈને કહે છે, અન્ડરલાઇન, જેવા કોઝિસ ઉત્પન્ન કર્યા હોય તેવી જ ઇફેક્ટ આવે છે. સી, જેવા કોઝિસ ઉત્પન્ન કર્યા હોય, ધીસ ઇઝ અ ક્રિટિકલ સાયન્સ, જેવા કોઝિસ ઉત્પન્ન કર્યા હોય તેવી જ ઇફેક્ટ આવે છે. સારાની સારી અને ખરાબની ખરાબ, ખરાબ પણ ઠેઠ સુધી છૂટાય તો નહીં જ, એ તો કોઝિસ થતાં અટકે તો જ ઇફેક્ટ્સ બંધ થાય. પણ જ્યાં સુધી હું ચંદુભાઈ છું એમ તમારી બિલીફમાં છે, જ્ઞાનમાં પણ હું ચંદુભાઈ છું એમ છે, ત્યાં સુધી કોઝિસ બંધ થાય જ નહીં. તમારા જ્ઞાનમાં પણ જો તમને એવું હોય, બિલીફ કહ્યું દાદાએ એક બાજુ, અને પછી બીજું કહ્યું કે તમારા જ્ઞાનમાં પણ તમને એવું હોય કે હું ચંદુભાઈ છું, તો પછી ત્યાં સુધી કોઝિસ બંધ થાય નહીં. એ તો જ્ઞાની પુરુષ દંડોળીને જગાડે અને સ્વરૂપનું ભાન કરાવે ત્યારે કોઝિસ બધા થતાં બંધ થઈ જાય. શું અમે કારણ શરીરનો નાશ કરી દઈએ છીએ? વી ડિસ્ટ્રોય ધ કોઝલ બોડી. અમે કારણ શરીરનો નાશ કરી દઈએ છીએ, પછી આ ચંદુલાલની જેટલી ઇફેક્ટ્સ છે તેનો નાશ કરી દેવાનો. શું પછી એ ઇફેક્ટનો નિકાલ કરતાં પણ તમને રાગ દ્વેષ ના થાય એટલે નવા બીજ પડે જ નહીં. હા, ઇફેક્ટ્સ તો ભોગવવી જ પડે, ઇફેક્ટ્સ તો આ જગતમાં કોઈ બદલી શકે તેમ છે નહીં. અન્ડરલાઇન, આ કમ્પ્લીટ સાયન્ટિફિક વસ્તુ છે. ભલ પેલા સાયન્ટિસ્ટને પણ મારી વાત કબૂલ કરવી જ પડે. નેક્સ્ટ હેડિંગ, સંયોગો પર અને પરાધીન. જ્ઞાન વાક્ય છે, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. આટલું જ વાક્ય પોતાની સમજમાં રહેતું હોય, પોતાની જાગૃતિમાં રહેતું હોય તો સામો માણસ ગમે તે બોલે તોય પણ આપણને જરાય અસર થાય નહીં. બે જગ્યાએ રહેવું જ, પોતાની સમજમાં અને પોતાની જાગૃતિમાં. આટલું જ વાક્ય રહેતું હોય તો સામો માણસ તમને ગમે તે બોલે તો પણ તમને જરાય અસર થાય નહીં. આખો આ અન્ડરલાઈન છે.
નોટ ઓન્લી બોલે તો, ગમે તે કરે,
ગમે તે કરે, સામો માણસ ગમે તે બોલે તોય, ગમે તે કરે તોય પણ આપણ તમને જરાય અસર થાય નહીં.
આ એક જ વાક્ય ઉપર આખી આ
સાયન્સ છે. હા, સોળ સંયોગો અને સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. અને આ વાક્ય કલ્પિત નથી, ધીસ ઇઝ નોટ એન ઇમેજિનરી સેન્ટેન્સ. જે એક્ઝેક્ટ છે તે હું કહું છું. હા, હું તમને એમ નથી કહેતો કે મારા શબ્દને માન રાખીને ચાલો. ડોન્ટ ગીવ, યુ નો, ટુ ગીવ ક્રેડિટ ટુ માય વર્ડ્સ. એક્ઝેક્ટ આમ જ છે, હકીકત તમને નહીં સમજ પડવાથી તમે માર ખાઓ છો. અન્ડરલાઈન કરેલું, આ હકીકત આ તમને નથી સમજ પડવાથી. આ તમારી જો સમજમાં હોય અને તમારા તમારા જાગૃતિમાં હોય તો તમને માર નહીં પડે, તમને માર નહીં પડે. એટલે તમને આ હકીકત તમારે હજુ તમારી સમજમાં ગેર નથી બેઠી આ બાબતમાં. એ નેક્સ્ટ હેડિંગ આવે છે, એડજસ્ટમેન્ટ જડ ભાવો સામે. આ જડ ભાવ હોય બધા, જડના ભાવો, એની સામે એડજસ્ટમેન્ટ શું લેશો? ખાલી પ્રશ્નને જવાબ જ છે તો પણ એક સબ હેડિંગ છે. પ્રશ્ન કરતા, દાદા અંદરના જડ ભાવો એવા છે ને કે સામાને દોષિત જ દેખાવડાવે છે. એટલે મારે અંદરના, એને કહે છે કે અંદરના જડ ભાવો એવા છે કે સામાને દોષિત જ દેખાવડાવે છે. દાદા કહે છે આપણે દોષિત કહીએ તો આપણામાં, આપણી ઈચ્છામાં દોષિત છે એવું લાગે. આપણે દોષિત કહીએ તો આપણી ઈચ્છામાં દોષિત છે એવું લાગે ત્યારે પેલા ફરી વળે, નહીં તો આપણે કહે કે ના એ તો બહુ સારા માણસ છે, તો પછી એ બંધ થઈ જાય. એટલે એનું આખું, યુ નો, અંદરથી પોઝિટિવ કન્વર્ટ કર્યું,
ઇફેક્ટિવ છે,
ઇફેક્ટિવ છે. આપણે જો આખું સેન્ટેન્સ અન્ડરલાઈન કર્યું, આપણે દોષિત કહીએ ને તો આપણી ઈચ્છામાં દોષિત છે એવું લાગે, આપણી ઈચ્છામાં ત્યારે પેલા ફરી વળે અને પછી બીજા બધા અંદરના બધા સૈનિકો ફરી વળે. યસ, હવે નેક્સ્ટ હેડિંગ આવે છે, ન હો, ન હોજો દુઃખ કોઈને. હં, પ્રશ્ન કરતા, દાદા મનુષ્ય તરીકે અમારો ધર્મ શું છે? દાદા કહે છે, દાદાશ્રી જવાબ, કેમ કરીને આ જગતમાં આપણા મન વચન કાયા લોકોને કામ લાગે એ આપણો ધર્મ છે. કેમ કરીને, બહુ વખત નથી રહ્યો તો પણ, કેમ કરીને આપણો ધર્મ છે. કોઈ પૂછે કે તમારો ધર્મ શું, તો કે મારો ધર્મ આત્મધર્મ તો છે જ, પણ આ એક ધર્મ, મનુષ્યનો ધર્મ શું હોવો જોઈએ? તો કે કેમ કરીને આ જગતમાં અમારા મન વચન કયા લોકોને કામ લાગે એ આપણો ધર્મ છે. શું લોકોનો ધક્કો ખાઈએ એને લોકોને મદદરૂપ થઈએ, વાણીથી કોઈને સારી સમજણ આપીએ, હં, બુદ્ધિથી સમજણ પાડીએ કોઈને, કોઈને દુઃખ ના થાય એવું આપણે વલણ રાખીએ, વલણ, અંદરનું વલણ પાછું એવું હોવું જોઈએ, એ આપણો ધર્મ છે. કોઈ જીવને દુઃખ ના થાય તેમાં બધા જીવની બાધા ના લેવાય, તો મનુષ્ય એકલાની એવી બાધા લેવી જોઈએ? શું કોઈ જીવ, બધા જીવો જવા દો, પણ મનુષ્યની તો બાધા લો કે કોઈને દુઃખ ના થાય. હા, અને મનુષ્યની બાધા લીધી હોય તો બધા જીવની બાધા લેવી જોઈએ કે આ મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ ના હો, આટલો જ ધર્મ સમજવાનો છે. આ અન્ડરલાઈન કરેલું છે, બીજો કોઈ ધર્મ સમજવાના નથી. હેડિંગ આવી ગયું. નેક્સ્ટ હેડિંગ આવે છે, સાચી કમાણી કઈ. આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન દેવાની ભાવના હોય તો જ કમાણી કહેવાય. જો કમાણીની વ્યાખ્યા આવી ગઈ. કમાણી એટલે લોકો શું કહેશે, વોટ હેવ આઈ અર્ન્ડ ઇન ધીસ લાઈફ થ્રુ ધીસ બોડી? તો કે આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન દેવાની ભાવના હોય તો જ કમાણી કહેવાય, એવી ભાવના રોજ કરવી. એ તો આપણને દાદા પ્રાતવિધિમાં બોલાવડાવે છે. કોઈ ગાળ આપે તે આપણને ના ગમતી હોય તો તેને જમે જ કરવી, તપાસ ના જમે જ કરવી. એટલે યુ જસ્ટ પુટ ઇટ ઇન ધ સેફ ડિપોઝિટ બોક્સ, યુનો, જમે જ કરવી. તપાસ ના કરવી કે એણે ક્યારે આપી હતી, તપાસ ના કરવી કે એને એને ક્યારે આપી હતી. આપણે તો તરત જ જમે કરી લેવી કે હિસાબ પતી ગયો. તમે જમે કરી લીધી, યુ ડોન્ટ ગીવ ઇટ બેક, એટલે હિસાબ પતી ગયો. અને ચાર પાછે આપી તો ચોપડો ચાલુ રહે, અને એને ઋણાનુબંધ કહે છે. ઋણાનુબંધ એટલે શું? ભવોભવનો હિસાબ શું? તો કે પાછી આપી, એને ચાર પાછી આપી. એક જ પેલા આપી હતી અને તમે એને કાકા પાછી કેટલી આપી? ચાર આપી. શું? ચાર પાછી આપી. એટલે ઋણાનુબંધ લેવડ દેવડ, ઋણાનુબંધ કહે છે. ચોપડો બંધ કર્યો એટલે ખાતું બંધ. આ એક અંડરલાઇન્સ, ચોપડો બંધ કર્યો એટલે ખાતું બંધ. આ અંડરલાઇન સેન્ટેન્સ છે. કેટલું મોટું વાક્ય છે, ચોપડો બંધ કરી દીધો મેં. આ બાપ, ચોપડો બંધ એટલે ખાતું બંધ. આની સાથે ખાતું છે એ ખાતું બંધ. આ બાબતનું ખાતું બંધ. નથિંગ ટુ ગીવ બેક. ઓકે. આ લોકો તો શું કરે કે પેલા એક ધીરી હોય ને તો ઉપરથી ચાર ધીરે. ભગવાને શું કહ્યું છે કે જે રકમ તને ગમતી હોય, જે બ્લેસ યુ, જે રકમ તને ગમતી હોય તે ધીર, અને ના ગમતી હોય તો ના ધીરીશ. તને જે ગમતી હોય તે ધીર, અને ના ગમતી હોય તે ના ધીરીશ. કોઈ માણસ કહેશે કે તમે બહુ સારા છો, તો આપણે કહીએ કે ભાઈ તમે બહુ સારા છો, યુનો, યુનો, યુ આર અ વેરી ગુડ મેન, યુનો. કોઈ માણસ કહે તો સામુ કહો ને કે તમે બહુ સારા છો. શું? અને ના કહીએ તો એ અંદરથી કહેવાનો, અંદરથી એના ગુણ શોધી કાઢવાના, કે યુ નો વોટ એ બ્યુટિફુલ મેન, યુનો, કેટલે સરસ ગુણ છે એના. ગુણ તો છે જ ને, અવગુણો તો બધા જ છે, કોની પાસે નથી કળિયુગમાં. પણ એનો ગુણ જોવાય છે મારાથી? એના કંઈક ગુણ જોવાય છે, યુનો, હું ગુણ કેટલું સરસ હોય જ ને, હોય જ ને. મનુષ્ય થયો છે, દાદાનો મહાત્મા હોય તો હોય, હોય ને હોય જ, તો બહુ મોટી વાત છે. દાદાનો મહાત્મા ના હોય તોય હોય. શું? આ દાદાની વાણી સાંભળતો હોય તોય હોય. આ દાદાની વાણી એના હાથમાં આવી હોય તોય એ બહુ ગુણવાન કહેવાય. યસી, આટલું જ વાંચ્યું હોય બે પહેલાં પાના તોય એનું તો કલ્યાણ થઈ ગયું, કે કંઈક છે આની અંદર. શું? એટલે આવી ગમતી વાત ધીરો તો ચાલે. નેક્સ્ટ હેડિંગ, ન જવાય મોક્ષે દુઃખ દઈને. પ્રશ્ન કરતા, દાદા આપનું જ્ઞાન લીધા પછી એમ થાય છે કે ગંગાનું જેમ પવિત્ર ઝરણું વહી જાય છે તેમ આપણે પણ વહી જવું. હા, ગંગાની જેમ આપણું આપણે પણ વહી જવું જોઈએ. હા, તો દાદા શું કહે છે? હા, વહી જવું. ફ્લો લાઈક ધ ગેન્જીસ, લાઈક ધ નર્મદા, લાઈક ધ ગોદાવરી, ઓલ ધીસ બ્યુટિફુલ રિવર્સ જેને આપણે પવિત્ર ગણીએ છીએ. કોઈને અસર ના થાય, કોઈને અસર ના થાય અને કોઈને દુઃખ ના થાય એ રીતે વહી જવું. વહી જવું મીન્સ કોઈને અસર ના થાય અને કોઈને દુઃખ ના થાય. એસે, હવે આપણે ગંગા જોઈએ ત્યારે આપણને ખબર પડે કે ગંગાની પવિત્રતા કઈ રીતે છે. તો કે એ કોઈને દુઃખ નથી આપતી, વહી જ જાય છે. શું? વહી જ જાય છે. કોઈને દુઃખ દઈને આપણે મોક્ષે જઈએ એ બને નહીં. કોઈને દુઃખ થયું એટલે આપણે વહેતા હોઈએ ત્યાં પેલું દોરડું નાખીને પકડશે કે એ ઉભા રહો અને બધાને સુખ આપીએ તો બધા જવા દે. દે વિલ પુલ યુ આઉટ, દે વિલ નોટ લેટ યુ ફ્લો. શું? એટલે પાન ચારો કરાવીએ તોય જવા દે, સોપારી આપીએ તોય, અને છેવટે લવિંગનો દાણો આપે તોય જવા દે. લોકો આશા રાખે કે કંઈક મળશે. લોક આશા ના રાખે તો આપ મહેરબાન શાના? મોક્ષે જનારા મહેરબાન કહેવાય, ને મહેરબાની દાખવતા દાખવતા આપણે જવાનું. મહેરબાની દાખવતા દાખવ, અંડરલાઈન છે આ સેન્ટેન્સ. મોક્ષે જનારા મહેરબાન કહેવાય, અને મહેરબાની દાખવતા દાખવતા આપણે જવાનું. પ્રશ્ન કરતા, દાદા લોકોને આશા હોય પણ આપણે આશા રાખવાની શી જરૂર? લોકોને તો આશા હોય પણ આપણે આશા રાખવાની શી જરૂર? દાદા કહે છે, દાદાશ્રી આપણે આશા રાખવાની નહીં, આ તો એમને 500 પારી કે કંઈક આપીને ચાલવા માંડવાનું, નહીં તો આ લોક તો ઊંધું બોલીને તમારું અટકાવશે. એટલે આપણે અંડરલાઈન અટાવી પટાવીને કામ કાઢી લેવાનું. લોકો મોક્ષે એમને એમ ના જવા દે. લોકો તો કહેશે અહીં શું દુઃખ છે કે ત્યાં હેડ્યા, અહીં અમારી જોડે મજા કરો ને, હા પ્રશ્ન કરતા. પણ દાદા આપણે લોકોનું સાંભળીએ તો ને, દાદા કે સાંભળીએ નહીં તોય એ ઊંધું કરશે. એમને ચારેય દિશા ખુલ્લી હોય અને તમારે એક જ દિશા ખુલ્લી હોય, એટલે એમને શું, એ તો ઊંધું કરી શકે અને તમારાથી ઊંધું ના કરાય. લોકો જેને જ્ઞાન નથી એ લોકો તો જાત જાતનું કરી શકે, પણ હવે તમે મહાત્મા થયા, તમને તમે હવે મોક્ષે જવાના થયા, હવે તમારાથી ઊંધું ના કરાય. તમારે બધાને રાજી રાખવાના, રાજી કરીને ચાલતા થવાનું. શું આમ આપણી સામે તાકીને જોતો હોય ત્યાં તેને કેમ છો સાહેબ કહેવાનું, કહ્યું તો એ ચાલવા દે, અને તાકીને જોઈ રહ્યો અને આપણે કશું ના બોલીએ ત્યારે એ મનમાં કહે છે કે આ તો બહુ ટેસી વાળા છે, તે પાછું તોફાન માંડ્યા, યુનો. એટલે આ બધું બહુ શીખવા જેવું છે. સી આ મીન, કારણ કે વ્યવહારનું છે બધું, યુનો. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા આપણે સામાને રાજી કરવા જઈએ તો આપણામાં રાગ ના બેસી જાય, યુનો, આપણામાં રાગ ના બેસી જાય આપણે સામાન રાજી કરવા જઈએ તો? તો દાદા કહે છે એવી રીતે આપણે રાજી નહીં કરવાનું. આ પોલીસવાળા કેવી રીતે રાજી રાખો છો તમે? પોલીસવાળાને તમે કેવી રીતના રાજી રાખો છો? પોલીસવાળા પર તમને રાગ બેસે છે એવી રીતના? આ બધા આ બધાને એવી રીતના બધાને રાજી રાખવાના છો પોલીસવાળા ઉપર? હા ના દાદા, અમને તો નથી બેસતો. દાદા કે રાજી તે બધાને કંઈ રાખવાની જરૂર નથી. અંડરલાઈન, આપણે રસ્તામાં કોઈ આડો આવે ને ત્યારે એને સમજાવી પટાવીને કામ કાઢી લેવાનું છે. કાંઈ આમને તો આડા આવતા વાર ના લાગે આ લોકોને, એમનો કોઈનો આણપતને આપણને એનો એનો એમનો કોઈનો આપણને ધક્કો વાગી જાય તો સામા ફરિયાદ કરવા જવાનું નહીં, પણ અટાવી પટાવીને કામ કાઢી લેવા જેવું છે. આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ બહુ ક્રિટિકલ વસ્તુ છે. કોઈનો ધક્કો આપણને વાગી પણ જાય તો આપણે ફરિયાદ કરવા જવાનું નહીં. આ નવી વાત આવે, કોઈને ફરિયાદ કરવા જવાનું નહીં. ધક્કો કેન બી એનીથિંગ, કોઈ આપણને જ્યાં જીવનમાં ધક્કા મારશે આપણે ફરિયાદ કરવા જવાનું નહીં, પણ અટાવી પટાવીને કામ કાઢી લેવા જેવું છે. આ મોક્ષે જનારા માટે આવ્યા બધા આ બધા દાદાના ગ્રેટ બધા સૂત્રો આવે છે. શું ઉપાયમાં ઉપયોગ શાને, નેક્સ્ટ હેડિંગ આવે છે, અંડરલાઈન છે, આ જગતમાં કોઈ એવો જન્મ્યો જ નથી કે જે તમારું નામ દે. કોઈ એવો જન્મ્યો જ નથી કે જે તમારું નામ દે, અને નામ દેનારો હશે ને તેને તમે લાખો લાખો ઉપાય કરશો તોય તમારું કશું વળવાનું નથી. માટે કઈ બાજુ જવું? હવે લાખો ઉપાય કરવામાં પડી રહેવું, હા ના કશું વળશે નહીં. માટે બધા કામ પડતા મૂકી આત્મા ભણી જાઓ. હેડિંગ આટલું છે, પેરેગ્રાફ છે, પણ એની અંદર છે 3 સેન્ટેન્સીસ અંડરલાઈન છે. એસે એટલે તમારું કોઈ કશું કંઈ કરવાનું નથી, અને કરી નો સો વાય એમ બધું, યુ આર ફ્રી, એટલે ચિંતામુક્ત નિર્ભય બનાવે છે તમને. તો આત્માનું કરી લો તમારું બસ,
તમે તમારું હિસાબ સિવાય તો કોઈ કંઈ કરી શકવાનું,
હા હિસાબ સિવાય તો કોઈ કરી શકવાનું જ નથી. શું હા, અને પછી આગળ આવે છે નેક્સ્ટ હેડિંગ, છંછેડવામાં જોખમ કેટલું. હવે દાદાએ કહ્યું કે ફરિયાદ નહીં કરતા, કોઈની ફરિયાદ નહીં કરતા, કોઈની દેટ મીન્સ કે યુઆર ટીઝિંગ એમ, એને છંછેડો છો, સો હવે એનું જોખમ. એટલે આ બધા લિંક્સ છે બધી, અને શું કહે છે, આ જગત આપણું જ પ્રોજેક્શન છે, ધીસ વર્લ્ડ ઇઝ યોર ઓન પ્રોજેક્શન, એમાં બીજા કોઈની જવાબદારી છે નહીં, બીજા કોઈની જવાબદારી નથી. જો હા આપણે આવ્યા આ જગતમાં એકલા, જઈશું એકલા, બટ ઇન ધ મિડલ ટાઈમ વોટ એવર ધીસ વર્લ્ડ દેટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, એ તમારું જ પ્રોજેક્શન છે, નો બડી એલ્સ ઇઝ લાયબલ ઓર રિસ્પોન્સિબલ ફોર ઇટ. આ કેટલી મોટી, આ એક અંડરલાઈન સેન્ટેન્સ છે, બીજા કોઈનું કોઈની જવાબદારી છે નહીં. કેટલી મોટી વાક્ય છે, ગજબનું વાક્ય છે. ભગવાન જો ઉપરી હોત ને તો આપણે જાણીએ કે આપણે પાપ કરીશું તો કે તેઓને ભગવાનની ભક્તિ કરીશું તો ધોવાઈ જશે, પણ એવું નથી. આ તો જવાબદારી આપણી જ છે. એટલે અંડરલાઈન આવે છે, કિંચિત માત્ર એક અવળો વિચાર આવ્યો તો તેની જવાબદારી આપણી જ છે. એક અવળો વિચાર આવ્યો તો તેની જવાબદારી આપણી જ છે. હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ આપણે જ છીએ. ઉપર કોઈ બાપોય નથી, તમારો કોઈ ઉપરી જ નથી. જે છો તે તમે જ છો. જસ્ટ ઇમેજિન, સંયોગ અને પોતે, જે છો તે તમે જ છો. હવે અંડરલાઈન આવે પાછું, ફરી વ્યક્તિ રૂપે બધા જુદા છે. ખાલી ફક્ત વ્યક્તિ રૂપે બધા જુદા જુદા છે, પણ છે આત્મા જ બધા. આ એક એક આત્મા જ છે, એટલે એ પણ ભગવાન જ છે. માટે કોઈનું નામ દેશો નહીં અને કોઈને છંછેડશો નહીં. કોઈને છંછેડશો નહીં. હેલ્પ થાય તો કરજો અને ના થાય તો કંઈ નહીં. તમે એને હેલ્પ થાય તો કરજો અને ના થાય તો કંઈ નહીં, પણ છંછેડશો તો નામે નહીં. ડોન્ટ યુ એવર ટીઝ ધેમ ઓર અપસેટ ધેમ ઇવન અ લિટલ બિટ. લોકો વાઘને છંછેડતા નથી, સાપને છંછેડતા નથી, અને માણસોને જ છંછેડે છે. તેનું શું કારણ? વાઘ કે સાપથી તો મરી જઈએ, ને માણસો તો બહુ ત્યારે લાકડીથી મારશે કે બીજું કંઈ કરશે, એટલે માણસોને છંછેડે છે ને. કોઈને ના છંછેડાય, કારણ કે મય પરમાત્મા બેઠેલો છે. અંડરલાઈન, મય આત્માએ નહીં, મય ભગવાને નહીં, મય પરમાત્મા બેઠેલો છે. સો એની મય. તમને સમજાય છે આ વાત? દાદા અંડરલાઈન કરીને પૂછે, તમને સમજાય છે આ વાત? તમે કોઈને છંછેડ્યા હતા ખરા? પૂછે છે.
બીજું પણ કારણ હશે ને, એક તો પરમાત્મા તો બેઠા છે, પણ પાછા હિસાબ
બાંધશે એ જ ને, પણ એ તો પછી લેશે જ ને. પણ એ સી, તમારે હવે તમે કોને છંછેડશો? દેર ઇઝ કોઈને છંછેડાય નહીં. તમે એને મદદ કરો તો કરો, અને તમે એને ના મદદ કરી શકો તો લીવ ઇટ અલોન, બટ ડોન્ટ અપસેટ હિમ. આજો કશાયના લેવલ ઉપર જ આખું આવીને ઊભું રહે છે, વાઇબ્રેશનના લેવલ ઉપર આવીને ઊભું રહે છે, મુક્તિના લેવલ ઉપર આવીને ઊભું રહે છે. પ્રશ્ન કરતા, દાદા પોતાના હાથ નીચે હોય એને માણસ છંછેડે છે? શું કરી નાખ, આમ કર, તેમ કર, છંછેડે પોતાના હાથ નીચે હોય. પોલીસવાળા આગળ સીધો અને હાથ નીચે હોય એને છંછેડે છે.
શ્રેણિક રાજ્યનો આપણે એક વાત કરી હતી ને, શ્રેણિક રાજ્યનો દાખલો છે. હા, કેનો? એનો જે દીકરો છે એ જ એને જેલમાં નાખે છે, અને એને રોજ કંઈક ફટકા મારે છે કે મરાવે છે. હા, કારણ કે પૂર્વ ભાવની અંદર ઘણા બે ચાર ભાવની પહેલા એ બંને મિત્રો હતા, અને જે એક જણો હતો એના બધા અંગ છે ને બધા એકદમ વિચિત્ર હતા, અને આ શ્રેણિકનો જે ભાવ હતો એ એની મજાક કરતો, એટલે એને છે ને વેર બાંધ્યો,
છંછેડ્યો એની સાથે. એને ત્યાં એને, કારણ કે એના એના બધા અવયવ બધા કદરૂપ હતા, એટલે એને છંછેડતા હતા, એને ટીઝ કરતા હતા, યુ નો, કે ઓ યોર અગલી, કે યોર ધીસ, કે યોર ધીસ વે, કે લંગડો લંગડો, કે એવી. હા હા, આટલું આ વાંચી નાખી પછી તો બંધ કરી છે. એટલે દાદા પોતાના હાથ નીચે હોય એને જ માણસ છંછેડે છે. પ્રશ્ન દાદાશ્રી, અંડરલાઈન, હાથ નીચેવાળાને જ્યાં સુધી તમે, હાથ નીચેવાળાને જ્યાં સુધી તમને કહેવાની ટેવ છે, કહેવાની ટેવ છે, ઓકે, ટડકાવવાની ટેવ છે, ત્યાં સુધી તમને કોઈ ટડકાવનારો મળી આવશે. ઓકે, હું કોઈને ટડકાવતો નથી, માટે મને કોઈ ટડકાવતા નથી. આપણા હાથ નીચેવાળા ટડકાવવા માટે નથી, એને સંતોષ થાય એ રીતે આપણે આપણું કામ કાઢી લેવાનું હોય છે. આ બળદને રોજ 10 રૂપિયાનું ખવડાવે છે અને 30 રૂપિયાનું કામ કાઢી લેવડાવે છે. આ બળદ હોય, વિચારો, 10 રૂપિયાનું ખવડાવે અને 30 રૂપિયાનું કામ કાઢી લેવડાવે છે. એવી રીતે આપણે ત્યાં મજૂરો કામ કરતા હોય તે બિચારા એમને ફાયદો થાય તો જ આપણે ત્યાં એ રહે ને, પણ આપણે એને ટડકાવ ટડકાવ કરીએ તો એ ક્યાં જાય? અંડરલાઈન, જીવ માત્રમાં ભગવાન રહેલા છે, પણ મનુષ્યમાં તો ભગવાન વ્યક્ત રૂપે રહેલા છે. આ નવી વાત છે. જીવ માત્રમાં ભગવાન રહેલા છે, પણ મનુષ્યમાં ભગવાન વ્યક્ત રૂપે થયા છે, વ્યક્ત રૂપે થયા છે. અને આત્મજ્ઞાનની વાતમાં ચાલતે ભગવાન વ્યક્ત રૂપે વ્યક્ત થયા છે. શું? અને પણ મનુષ્યમાં તો ભગવાન વ્યક્ત રૂપે થયા છે, ઈશ્વર સ્વરૂપે થયા છે, ભલે પરમેશ્વર નથી થયા. ઈશ્વર સાથી કહેવાય છે કે એ મનમાં ધારે ને કે આમને એક દાડો ગોળીથી ઠાર કરી નાખવા છે, તો એ દાડો એ ગોળી મારીને ઠાર કરી નાખે છે ને. હા, એવા આ ઈશ્વર સ્વરૂપે છે એટલે એમનું નામ જ ના દેવું. તેથી અમે કહીએ છીએ કે આ કાળમાં એડજસ્ટ એવરીવેર થાઓ, ક્યાંય ડિસએડજસ્ટ થવા જેવું નથી. અહીં તો છટકી અને નાસવા જેવું છે, છટકી નાસવા જેવું છે. આ વિજ્ઞાન તો એક બે અવતારમાં મોક્ષે લઈ જનારું છે, માટે અહીં કામ કાઢી લેવાનું છે. હં, જય સચિદાનંદ. પછી વિલ કેરી ઓન.